અલગ જે તબક્કા સતયુગ વાપર ત્રેતા કળિયુગ એ પણ ચેતનના અવતરણના ને લીધે જ. દાખલા તરીકે સતયુગમાં વધારે વધારે મનુષ્યો અને ચેતન પરતીની અભિમુખતા વાળા, ચેતન પરતીની અભિમુખતા વાળા વિશેષમાં વિશેષ એનાથી ઓછા, વાપરમાં એનાથી ઓછા, ત્રેતામાં ના કળિયુગમાં. પણ કળિયુગમાં આ વિશેષતા એ છે, તેવી રીતે વાપરમાં અને ત્રેતામાં પણ સતયુગ કરતા વિશેષતા વાળતા આ એસ્પાયરિંગ સોલ ને ત્રેતામાં એનાથી વિશેષતા હતા અને કળિયુગમાં ઘણી સરળતા. કારણ કે એનું બેકગ્રાઉન્ડ એટલું બધું છે કે જીવદશામાં વધારે વધારે માલમાં ભાવ, આખું કળિયુગનું વાતાવરણ જીવદશાના જીવદશામાં જ વધારે વધારે આનંદ મેળવવો, લહેર કરવી, એમાં જ વધારે વધારે લપેટાઈ રહેવું, એ જાણે કાળનું એક લક્ષણ, પ્રભાવ કાળનો એવા પ્રકારનું. એવા કાળની અંદર જે એને ભગવાન તરફની અભિમુખતા થાય છે એને એને જે સતયુગમાં જે તપ કરવું પડે અને આગળ વિકાસ થવાને માટે એને જે મથામણ થાય એટલી મથામણ આને નહીં થાય અને ઓછામાં ઓછી થાય છે અને એની ઇન્ટેન્સિટી પણ વધ્યા કરે છે. એમાં કેટલાક દરેક જીવને આ જ પ્રમાણે થાય એવો કાયદો નહીં ગણી શકાય, પણ સામાન્ય રીતે આ સ્થિતિ કરી એટલે આ કાળના જે સતયુગ ત્રેતા કળિયુગ જે પડ્યા તે આ ચેતનને સ્વીકારવા વાળી વધારે વધારે માણસો જીવો સતયુગમાં વધારે, એનાથી ઓછા દ્વાપર, એનાથી ઓછા ત્રેતાર, એનાથી ઓછા કળિયુગમાં. પણ કળિયુગમાં જે થાય તે સતયુગ કરતા પણ ચડી જાય, મેનિફેસ્ટેશન એની કળામાં એના એ સમાજના અથવા તો સમાજના જે ઇન્ડિવિજ્યુઅલ જનિક જીવો છે એના એને એની સાથે સંબંધમાં આવતા એને પણ મદદ કરવાને કોઈને કોઈ રીતે એ ઉત્સુકતા વાળા હોય છે કળિયુગમાં વિશેષપણે. અને સતયુગમાં કારણ કે આખા સમાજની એક જાતની એપ્ટિટ્યુડ આ બાબતની એટલે પછી એ સજાગપણે પ્રયત્ન કરનારા ઓછા હોય છે સતયુગમાં. પણ સામાન્ય રીતે સમાજની ટોટાલિટીની અભિમુખતા ચેતન પરત્વની વિશેષ પ્રમાણમાં સતયુગમાં. એટલે એ જે પેલા રિયલાઇઝ સોલ થયા તે આખા સમાજની સાથે વ્યક્તિઓના જેમ સંબંધમાં આવે ત્યારે પેલા તો એક જાતની એપ્ટિટ્યુડ વાળા હોય છે તો એ રીતે તો વધારે લાઇવલી પેલાની સાથે સંબંધમાં આવી જવા જોઈએ વધારે, પણ એ પ્રમાણે નથી બનતું. પણ કળિયુગમાં જયારે આ જીવો આવા રિયલાઇઝ સોલની સાથે વધારે સંબંધમાં આવે છે અને વધારે એની સાથે સંબંધમાં આવી જાય છે એટલે પેલામાં એટલા નથી આપતા કારણ કે એમને તો આ જાતની એપ્ટિટ્યુડ છે જ, આમાં કહીએ તો થોડી ઘણી પણ એને ટેન્ડન્સી કેળવાય એવી જાતના માણસ. આમાં આપ દેખીતી રીતે કળિયુગમાં તો એકદમ પ્રકૃતિના નિમ્ન પ્રકારના લહેરોમાં આનંદમાં લહેર કરવા વાળા જીવો છે. પણ એ છે તે સમાગમમાં આવે ત્યારે વિશેષપણે એની સાથે થોડા ઘણા ગમે તે અંગે આશા અપેક્ષાઓથી કે ગમે તે કારણે પણ પેલાની સાથે વળગેલા બધા, જયારે સતયુગમાં એવું નથી, સતયુગમાં પેલા રિયલાઇઝને વળગેલા લોકો આટલા પ્રમાણમાં કેટલા કળિયુગમાં રહે છે. કારણ કે કળિયુગની અંદર એને આનંદ ભોગવવાની એ બધાની લાલસા વિશેષ છે કળિયુગમાં, એટલે એને કોઈને કોઈ સ્વાર્થને લીધે કોઈ આશા અપેક્ષાઓ કઈ ગમે તે કારણે એની સાથે પેલાની સાથે રિયલાઇઝની સાથે વળગેલા લોકો રહે છે. જયારે સતયુગમાં આ પ્રકારની પ્રકૃતિના નિમ્ન આનંદમાં વૃત્તિ ભોગવનારા લોકો ઓછા એટલે ત્યાં એ પ્રકારે વળગેલા નથી રહેતા જેટલા કળિયુગમાં વળગેલા રહે છે. અને વળગેલા ભલે આશા સ્વાર્થથી વળગેલા હોય આવા લોકોની સાથે તો પણ પેલો રિયલાઇઝ સોલ છે એ જે એમની સાથે જે ભાવ રાખે છે એ ભાવમાં તો ચેતન ન હોય છે. ભલે કામ વાસના લોભ મોહ ગમે તે રીતે તમને વળગ્યો તો એનું વળગવું બીજા બધાને દેખાય પ્રકૃતિ રીતે, પણ એના પોતાનામાં જે ભાવ છે એ ભાવના આંદોલનો સામાજિકને પ્રવેશા વિના રહેતા નથી. એટલે એ આંદોલનો આજે કે કાલે એને ફૂટ્યા સિવાય રહેતા નથી. જયારે સતયુગમાં એમ નહીં થાય સતયુગમાં સામાન્ય જનસમાજની ટોટાલી થઈ ગઈ છે, તે પ્રકૃતિના નિમ્ન વલણના આનંદમાં બહુ નથી, બહુ ઓછા પ્રમાણ હોય છે. સતયુગમાં આ જાતની લોકોની અભિલાષા હોતી નથી. આવી નિમ્ન પ્રકારના વલણમાં આનંદ ભોગવવાની વૃત્તિ જેટલી કળિયુગમાં પ્રબળ છે, એટલા પ્રમાણમાં, એટલી ઇન્ટેન્સિટીમાં સતયુગમાં નથી. એમ એટલે આ કળિયુગમાં આ તો મને આ છોકરાઓએ આ સમય વખત પૂછ્યું કે મોટા કારણના આ કારણના વળી આમાં કેમ એક વખત સતયુગ ને પાપન ને કહેતા ને કહ્યું એ સિદ્ધ પડ્યું એમ. એના પરથી મને શું જોવા કઈ સાચું જ છે એવું મારું નથી. આ તો હું મારી મતે સમન્વય કરી લઉં, એને મારી બુદ્ધિને મને સંતોષ આપે એટલું હું જોઉં. પછી કઈક પછી ખોળવા ના જોઉં શાસ્ત્ર બાસ્ત્રમાં. અને હમણાં કોઈ હમણાં કોઈ મહાત્માના હમણાં ચોપડી મેં વાંચી છે હરનાથ પાગલના સાનિધ્યમાં, એમ એમ લખ્યું કે એકલો અનુભવથી વાત સાચી નહીં, એને શાસ્ત્રોનો આધાર પણ મળવો જોઈએ અને બીજા સંત લોકોનો પણ અનુભવનો આધાર મળવો. તો હું ના કહું એને, એ પોતે જ એનો આધાર છે. શાસ્ત્ર નો આધાર મળે તો નકારતો નથી, પણ એના અનુભવ ને શાસ્ત્ર નો આધાર મળવો જ જોઈએ એવું કહ્યું. કારણ કે અનેક જુદી જુદી પ્રકૃતિ વાળા જીવોએ આ અનુભવ કર્યો અને શાસ્ત્ર લખનારા તો બહુ થોડી સંખ્યામાં, માત્ર 15-20 માણસો કહો લખા હોય કે બધા 50 કહો, ત્યારે 50 ની અંદર આખા બધા જીવો જે જે પ્રકારના સ્વભાવ ને પ્રકૃતિ વાળાઓએ આ ચેતન રિયલાઇઝેશન કર્યું તે બધી જ પ્રકૃતિ ને સ્વભાવ પેલા 50 માણસોમાં ક્યાંથી આપવાનો, એટલે આવી શકે ને. માટે એમાં એટલી બધી સામ્યતા કે સરખાપણું ન પણ હોય. માટે શાસ્ત્રમાં જો એને અનુભવ છે તે પ્રમાણે શાસ્ત્રમાં જો ન જ હોય માટે પેલાનો અનુભવ ખોટો એમ નહીં કહી શકાય. અમે મારી સમજણ ની
બધા 16 કળાનું તમે કહ્યું તે જયારે પરફેક્ટ થાય ત્યારે તો એનામાં બધું આવી જાય ને. 16 કળા
એટલે બધા અત્યારે માણસો છે ને કે અનુભવ થયેલો પણ પરફેક્ટ નહીં, કારણ કે આપણામાં 5 તત્વ, તે 5 તત્વ ની અંદર આકાશ કે વાસ સુધી
છે,
જળ અને પ્રત્યુમાં નથી. જળ અને પ્રત્યુમાં થાય તો શરીરનું આખું સબ્લિમેશન જુદા કરવું
જોઈએ
કે એને રોગ ના હોય, પછી એને મૃત્યુ પણ નહીં, એટલે સ્વેચ્છાએ એટલે એને પછી એને પ્રોક્રિએશન પણ જુદી રીતે થાય. આખું મનુષ્યનું બિંગ આખું ફેરફાર થઈ જાય, આખું બિંગ આખું ફેરફાર થઈ જાય. એને રોગ નહીં, એને જુવાની નિત્ય જુવાન, એટલે એનું શરીર ભલે એને 100-200 કે 50-100 વર્ષ થઈ જાય તો આજના જેવું ઘરડું લાગે ત્યારે એવું નહીં લાગે, સામાન્ય પણ જુવાની જેવું લાગે. એટલે જુવાની ના ઉત્સાહ ઉમંગ તો એને હોય જ, એને હોય. અત્યારે પણ અનુભવી માણસને શરીર ગમે તેવું હોય, લક્ષણી રૂપ નવો પણ ઉત્સાહ નવો એ તો આપણને પણ લાગે ને પરિચય આવનારને પણ લાગે. પણ પેલામાં જયારે જળ તત્વ અને પૃથ્વી તત્વમાં અવતરણ થશે ત્યારે માણસનું શરીર આ પ્રકારનું નહીં હોય, અત્યારે જે છે એવા પ્રકારનું નહીં હોય. પણ આખા સમાજનું એવું થઈ જશે એમ મારા માનવામાં મને અત્યારે શ્રી અરવિંદની થિયરી છે, એવા સમાજમાં પરિવર્તન થાય એ મારા હજુ મારી સમજણમાં નથી આવી. જે હવે અનુભવી થશે
એ લોકોના
જળ અને પૃથ્વી તત્વમાં જેને ચેતનનું અવતરણ થશે ત્યારે સંપૂર્ણ એનામાં સુર કળ આખી છે. અત્યાર સુધી આપણામાં જે બધા અનુભવી થયા છે એ અનુભવીની અંદર જળ અને પૃથ્વી તત્વમાં અવતરેલ અવતાર જેને આપણે કહીએ કે રામ કે કૃષ્ણ કહીએ તેને પણ જળ અને પૃથ્વીમાં નથી કર્યું. એને રામને થયું નથી ને કૃષ્ણને પણ નહીં, બુદ્ધને પણ નહીં. બુદ્ધને તો પછી આપણે આ બધાને અવતાર આપણે પછી ગણ્યા છે, એ પહેલા ગણ્યા નથી, એમના જીવનકાળમાં તો ગણ્યા જ નથી. પણ બધા કરતા મહાભારતમાં જે કૃષ્ણ છે ને એનું જે પાત્ર આલેખ્યું છે એમાં એની ગ્રેટનેસ એટલી બધી કે એના જેવું વર્તનારો કોઈ છે ને, કે એટલો મોટો ગ્રેટ મોટા મોટો માણસ પણ એ બધા માણસોને પતરાવી છે, એટલી બધી એની નમ્રતા અને માગીને લે છે પાછું એ કામ. એટલો મોટો રાજા, એટલો મોટો તે કાળમાં થિંકર, એટલો મોટો પોલિટિશિયન તે કાળમાં એવો માણસ રથ આખવાનું કામ કરે છે, એને નાનમ નથી કોઈ કામની, બહુ મોટી વાત છે. હા કોઈ મને કહે છે કે કોઈ મને પૂછે મોટા કૃષ્ણ ને તમે અનુભવ ગણ મોકવા જરૂર કે એના વર્તન ને એને જે શાસ્ત્ર જેને શાસ્ત્ર લખ્યા એ માણસ જાતે અનુભવીએ છે, અને કૃષ્ણ ને એને એવી રીતે આલોક્યો છે કે એ અનુભવી છે કે બીજા કોઈની તાકાત નથી, ત્યારે બીજા કોઈ તો પોતાનું પ્રેસ્ટીજ આડે આવે, અહમ આડે આવે, શું આટલો મોટો રાજા, આટલા મોટા પ્રજાનો, આટલો મોટો નેતા, હવે હું ગણવતી હું એનો શું રથ આખું, હું તો કોઈ આઈએમઆર ડ્રાઈવર, એમ એને થઈ જાય, એનું અહમ તે વખતે ના પાડે, પણ એ નથી. આટલા બધા રાજાઓ અને બધા જમતા બધાને પતરાડી ઉઠાડે પોતે, બીજો કોઈ માણસની તાકાત નથી જે કરી શકે એવું, એ જે નમ્રતા એનામાં આવી ગઈ છે, એ નમ્રતા અનુભવી નમ્રતા છે. એવા ઘણા પ્રસંગો છે. પછી એમ પણ પૂછું કે આવું પ્રપંચ કર્યા છે કે હા કૃષ્ણ ભગવાને ભગવાન પ્રપંચ કેમ કહો, આ બધું જ ભગવાનનું છે, આ ભગવાનનું જ પ્રકૃતિ છે, સકળ બ્રહ્માંડ ભગવાન થી વ્યક્ત થઈ ગયું છે, એમાં સત્ય છે ને અસત્ય છે, નીતિ છે ને અનીતિ છે, એ પણ ભગવાનની લીલા છે. તો ભગવાન આવું કરે, બસ કરેલું છે કે નહીં તું જો, કરે ની વાત છોડી દે, આ બધું વ્યક્ત થયેલું છે કે નહીં, સકળ વ્યક્ત થયેલું, આ વ્યક્તમાં આ જે મેનિફેસ્ટેડ થયેલું છે જે બધું વ્યક્ત થયેલું છે એમાં બે છે કે નહીં, સત અસત નીતિ અનીતિ પાપ પુણ્ય તો છે, તો એ કેમ છે, એ તો આપણાથી છે, એમ તો ભગવાન શું બની વાગે છે, તમે સત્ય વર્તો અસત્ય નીતિ અનીતિ આપણે બેવું રીતે વર્તીએ છીએ, એટલે છે કે ભગવાને ભગવાને શું કરે, આપણા પોતાથી જ આપણે સર્જન કરીએ છીએ, આપણા પોતાના માનસથી આપણે સત અસતમાં વર્ત્યા કરીએ છીએ, એ રીતે લો ને ભગવાનને વચ્ચે શું નાખો, એ રીતે તમે જુઓ, પછી એ રીતે જુઓ તો આપણું જ બધું ક્રિએશન, આ સમાજથી બધું થયું છે, ત્યારે એ રીતે જુઓ તો આપણને ઊંચું સુધરવાની, આપણા દોષ જોવાની આપણને તક મળે, અને આપણે ઊંચાવવાની આપણી શક્યતા વધશે, જિલ્લામાં તો ઘટી ગયા તો ભગવાને બધું કર્યું, તમે તો કશું તો નોન એન્ટી થઈ જાવ, એટલે તમારે તો કશું કરવાનું રહેતું નથી, એટલે એ થિંકિંગ મને સાનુકૂળ નથી લાગતું, આપણા વિકાસને બિલકુલ સારું નથી લાગતું.